page 31. Aise mithya drag gyan charna vash brahmat bharat dukh janma marna ta
Yeah. જો કોઈ કોઈની છે ને વાંચવામાં મિસ્ટેક થાય છે તો હું પોઈન્ટ આઉટ કરું તમને. આપણે ગુજરાતી અને હિન્દી લેંગ્વેજમાં કેવું છે કે જેવું લખવામાં આવે ને એવું જ વાંચવામાં આવે, ઇંગ્લિશમાં થોડું અલગ છે. હવે જો આ 13મી ગાથા છે તો એકાંતવાદ દૂષિત સમસ, બરાબર? તો આપણે એક રસ્વઈ હોય ને એક દીર્ઘઈ હોય, બરાબર? એટલે જે ઊ એમાં દુમાં એક આમ નીચે મોટો ઊ છે અને ક્યારેક આ નાનો ઊ હોય, ક્યારેક 7 નંબર હોય ને નીચે સાતડો હોય, અને આ મોટો ઊ છે. જ્યાં બી મોટો હોય જે દીર્ઘઈ હોય એને લાંબુ ખેંચવાનું, દૂષિત સમસ. નહીં તો આપણે કેવી રીતના વાંચે? દૂષિત એટલે આ રોંગ. આમાં શું થાય, આપણે જે સમ્યક જ્ઞાનના 8 અંગ છે ને એમાં એક અંગ એ બી છે કે જે લખ્યું હોય એને વ્યવસ્થિત ઉચ્ચારણ સાથે વાંચવાનું. આમાં આવ્યા એકચ્યુઅલી બહુ સિમ્પલ મિસ્ટેક છે અને આપણે ઘણી જગ્યાએ આપણે પૂજામાં બી નીચે ઘણી વાર થતી હોય છે, એટલે આટલું થોડું ધ્યાન રાખવાનું. ઓકે, ચાલો આપણે 6 ડાળાના આધારે જે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું સ્વરૂપ સમજીએ છે એમાં જે અગૃહિત છે, જે 7 તત્વની ભૂલ છે આપણે જોઈ લીધી. હવે ગૃહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રની અંદર ગૃહિત મિથ્યા દર્શનનું આપણે સ્વરૂપ સમજીએ છે. એમાં કુગુરુની વાત આપણે લાસ્ટ ક્લાસમાં શીખી હતી, આજે કુદેવની વાત આપણે કરવાની છે. જો કાઢો ગાથા નંબર 10 નો ઉત્તરાર્ધ, પેજ નંબર 43. હા 43, આમાં હા બરાબર 10 નું સેકન્ડ લાઈન. હા પેજ નંબર થોડો અલગ હશે, મારી જૂની બુક છે. જો ગાથા શું છે, ઉપર ટાઇટલ કુદેવ અથવા મિથ્યા દેવનું સ્વરૂપ. તો કુદેવનું સ્વરૂપ શું હોય છે? પહેલા તો આપણે સાચા દેવનું સ્વરૂપ શું છે, કોઈને અરિયંત ભગવાન કોને કહેવાય, પરિભાષા યાદ છે? અરિયંત કોને કહેવાય? જે વિતરાગી હોય અને સર્વજ્ઞ હોય, બે જ કન્ડિશન છે. જે વિતરાગી હોય અને સર્વજ્ઞ હોય એને અરિહંત કહે છે. જે વિતરાગી હોય, સર્વજ્ઞ હોય અને હિતોપદેશી હોય એને તીર્થંકર કહે છે. બેમાં થોડોક ડિફરન્સ છે. અરિહંત ઇઝ અ જનરલ કેટેગરી અને તીર્થંકર ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ અરિહંત. હમણાં જો એક પુરાણની બુક વાંચ્યું છું એમાં એમ લખ્યું છે કે અરિહંત ખાલી 24 જ હોય છે. દેટ ઇઝ નોટ કરેક્ટ. અરિહંત તો એક કાળમાં ઘણા થઈ જાય, લાખો કરોડો થઈ જાય. એમાં તીર્થંકર જે એક સ્પેશિયલ જાતના અરિહંત હોય એ ખાલી 24 જ થાય. કોઈએ વાંચ્યું હશે કદાચ ગ્રંથમાં 7 પ્રકારના અરિહંત હોય છે. વાંચ્યું છે 7 પ્રકારના અરિહંત હોય. એક તો તીર્થંકર તો હોય જ, એના સિવાય એક ઉપસર્ગ કેવડી કહેવાય, એક અંતઃકૃત કેવડી કહેવાય, એક મુખ કેવડી કહેવાય, પછી 5 કલ્યાણકવાળા, 3 કલ્યાણકવાળા અને 2 કલ્યાણકવાળા, એમ કરીને આ 7 પ્રકારના અરિહંત ભગવાન હોય છે. તો આપણે તો અહીંયા સામાન્ય જે જનરલ અરિહંત ભગવાન છે એનું સ્વરૂપ કેવું હોય છે અને એનાથી વિપરીત દેવનું કેવું હોય છે એ આપણે અહીંયા સમજીએ છીએ, બરાબર? તો જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં અરિહંત ભગવાનની ડેફિનેશન છે એ પહેલા જ અધિકારમાં આગળ શું કહે છે કે જેણે સમ્યક દર્શન થયા પછી ગ્રસ્તપણું ત્યાગીને મુનિપણું અંગીકાર કરીને નિજ સ્વભાવ સાધન દ્વારા 4 જાતિ કર્મનો નાશ કરીને અનંત ચતુષ્ટય રૂપ બિરાજમાન થયા છે. સમસ્ત જાતિ કર્મનો તો નાશ કરી દીધો છે અને વિતરાગતા અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યા છે એવા જીવોને અરિયંત કહે છે. થોડી ડેફિનેશન આગળ પાછળ હશે, એક્ઝેક્ટ વર્ડિંગ નથી, પણ એનો ભાવ આવી રીતના છે, બરાબર? એટલે મેઇન પોઈન્ટ શું છે, બે. એક તો વિતરાગી હોવા જોઈએ અને એક સર્વજ્ઞ હોવા જોઈએ. હવે વિતરાગી, ખાલી વિતરાગી શબ્દ છે એમાં રાગ દ્વેષ ને મોહ ત્રણેય લઈ લેવાના, સમજાય છે? વિતરાગી, વિત દ્વેષી, વિત મોહી. મોહ એટલે શું? જે આપણે મિથ્યાત્વ કહીએ છીએ, મિથ્યા દર્શન એ મોહ છે. એક મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય અમુક અંશે લીધું, એ મોહ છે. હવે એમાં જોડાઈને જીવ જે રાગ દ્વેષના પરિણામ કરે છે એને એ ચારિત્ર ગુણની પર્યાય છે અને એને રાગ દ્વેષ કહેવાય છે. એટલે જ્યારે આપણે વિતરાગી કહીએ તો આ ત્રણેયથી અગેન્સ્ટ એમ સમજી લેવાનું, શોર્ટ ફોર્મમાં એક વિતરાગી કીધું છે. ઓકે, અને સર્વજ્ઞ એટલે શું? ઓલામાં તો દર્શન અને ચારિત્ર ગુણની વાત કરી કે વિતરાગી થઈ ગયા એટલે કે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા અને સમ્યક ચારિત્ર ભી આવી ગયું. હવે અહીંયા કેવળ જ્ઞાન કહેવાથી, સર્વજ્ઞ કહેવાથી સમ્યક જ્ઞાન ભી આવી ગયું, કે જે ત્રણેય લોકના ત્રણેય કાળના ત્રણેય લોકના ત્રણેય કાળના સમસ્ત પદાર્થને ભૂત ભવિષ્ય અને વર્તમાન સહિત એક સમયમાં એની પર્યાયને પ્રત્યક્ષ જાણે એકદમ ક્લિયર. જેવી રીતના અત્યારના ફોન મને દેખાય છે કે નહીં, કેટલો ક્લિયર છે, એનું ડાયમેન્શન્સ મને દેખાય છે, એની શાઇનિંગ દેખાય છે, એનું વજન મને ખબર પડે છે, એનો અમુક પાછળ કેવું હશે એનું બી મને ફીલ છે. હવે મારા જ્ઞાનનું તો બી લિમિટેશન છે, આપકો સમજવું આ રહે, મારા જ્ઞાનનું તો બી લિમિટેશન છે કે હું આગળની સાઈડ જોઉં છું તો પાછળનું મને દેખાતું નથી. અહીંયા જે આ સાઈન છે મને આગળથી દેખાતી નથી. સર્વજ્ઞ ભગવાનને તો સામે રાખ્યા વગર એ ટુ ઝેડ આગળ પાછળનું જાણે આખું 3D પ્રિન્ટ એમનું ઇમેજિંગ એમના જ્ઞાનમાં આવી ગયું અને એવી રીતના જણાય છે. સમજાય છે? અને આ તો ખાલી એક પદાર્થની વર્તમાન પર્યાયની વાત છે, એમને તો ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેયનું બધું એક સાથે જણાય છે. સમજાય છે? તો એને વિતરાગી અને સર્વજ્ઞ કહેવાય. હવે જે આવા હોય, જે જીવ આવા પદને પામે છે, એ આપણા રોલ મોડલ છે, એ આપણા માટે એમ કહેવાય ને કે એ આપણા માટે ઉદાહરણરૂપ છે. હવે એમની સામે, હા આઈડલ છે આપણા માટે, એની સામે જ્યાં ખોટા દેવ કેવા હોય છે એનું સ્વરૂપ આપણે સમજીએ છીએ. જો ગાથામાં જોઈએ, આપકો હિન્દી ગુજરાતી પઢના હતા? હા હિન્દી આપો ને. જો આપણે અહીંયા ગાથામાં શું કહે છે, જો રાગ દ્વેષ મલ કર મલિન, કે જે રાગ અને દ્વેષના મલથી મલિન છે, અને કેવા છે કે વનિતા ગદા આદિ જુત ચિન્હ ચિન્હ. વનિતા એટલે કે સ્ત્રી, ગદા એટલે કોઈ હથિયાર, એનાથી જે ચિન્હ એટલે એનાથી જે એવા ચિહ્નથી જે સહિત છે, આવા દેવ કેવા છે, તે હે કુદેવ, આવા દેવ કુદેવ છે, અને એની જે સેવા કરે છે તિનકી જો સેવ, એ શઠ છે. શઠ એટલે કે મૂરખ, સાવ આપણે એમ કહીએ ને બારદાન એકદમ બુદ્ધિના. શઠ કરતન તિન ભવ ભ્રમણ છે, કે એવા મૂરખ એમની સેવા કરીને ભવનું ભ્રમણ કરે છે. બરાબર, આ લિટરલ ટ્રાન્સલેશન સમજાયું તમને? જો હવે આપણે એનો ભાવાર્થ જોઈએ, પછી એના પર ઇલાબોરેશન કરશું. ભાવાર્થ, જે રાગ અને દ્વેષ રૂપી મેલથી મેલા, એટલે કે રાગી દ્વેષી છે, સ્ત્રી ગદા આભૂષણ વગેરેથી જેને ઓળખી શકાય છે તે કુદેવ છે. જો નીચે ફૂટનોટમાં સુદેવ એટલે કે અરિયંત પરમેશથી, દેવ ભવનવાસી વગેરે દેવ નહીં, સોરી અહીંયા શું કહે છે, સુદેવ ઇઝ ઇક્વલ ટુ અરિયંત પરમેશ્રી અને દેવ ઇઝ ઇક્વલ ટુ ભવનવાસી વગેરે દેવ, એની આપણે ચર્ચા કરશું થોડી વાર. કુદેવ, કુદેવ એટલે હરિ હર આદિ, એમાં ત્રણ કેટેગરી છે, કુદેવ અદેવ અને આમાં આવશે કદાચ, હા કલ્પિત છે. એટલે હરિ હર આદિ એ બધા કુદેવ છે, અદેવ એટલે શું, પીપળો તુલસી વગેરે લક્કડ બાબા વગેરે અદેવ છે, અને કલ્પિત દેવ કે જે કોઈ સરાગી દેવ અને દેવી છે એ બધા વંદન પૂજન કરવાને યોગ્ય નથી. તો આવા બધા કુદેવ હોય છે, જે અજ્ઞાની આવા દેવોની સેવા પૂજા કરે છે, ભક્તિ વિનય કરે છે, તે આ સંસારનો અંત કરી શકતા નથી, એટલે કે અનંત કાળ સુધી ભવમાં જ ભટકે છે. સમજાય? જો અહીંયા વાત શું છે, અહીંયા પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થશે એ વિચાર કરો. આપણું પ્રયોજન છે સુખી થવાનું. હવે સુખી થવા માટે પહેલા સામે કોઈ દેખાવું તો જોઈએ કે હા આ જીવ સુખી છે. બરાબર, હવે કોઈને સુખી આપણે જોઈએ, જાણીએ, માનીએ તો આપણે એમને ફોલો કરીએ અને આપણે બી સુખી થઈ શકીએ. બરાબર, હવે આ બધું છે ને આપણી માન્યતાનો ખેલ છે, આપણે જો ધીરુભાઈ અંબાણી ને સુખી માનીએ તો આપણે એમની જેમ ધંધા બિઝનેસમાં લાગી જઈએ, બધા કાળા ખોટા કામ જેવી કરીએ પણ બધી જ રીતે પૈસા કમાવામાં લાગી જઈએ. સમજાય છે? હવે બધી જ રીતે પૈસા કમાઈને બીજી જીવ સુખી થાય છે કે નહીં એ ડિસિઝન તો પહેલા લેવું જોઈતું હતું ને. આખું બધું ફોલો કર્યા પછી ડિસિઝન થાય તો શું ફાયદો? સમજાય? એવી જ રીતે અત્યારના આપણે મિથ્યા દ્રષ્ટિ સંસારમાં છીએ, ચાર ગતિમાં ભ્રમણ કરીને મનુષ્ય ગતિમાં આવ્યા છે, તો અત્યારની આપણી રિસ્પોન્સિબિલિટી સૌથી પહેલી તો એ છે ને કે કોણ સુખી છે ડિસાઈડ કરીએ, અને એ ડિસાઈડ કરીને પછી લોજિકલી એ રસ્તા પર આપણે ફોલો કરીએ. બરાબર? હવે જે બધા બીજા ધર્મોના દેવ છે એ તો આપણા જેવા જ લાગે છે. આપણા બી લાઈફમાં આપણે તો એટલા ખરાબ સિચ્યુએશનમાં બી નથી કે આપણે કોઈની સાથે ગદા અને તલવાર લઈને ફાઇટિંગ કરવી પડે. વી આર મચ મોર પીસફુલ છે ને, વી આર મચ મોર પીસફુલ કે આપણે કોઈની સાથે ફાઇટિંગ વાઇટિંગ કરવાની જરૂરત જ નથી પડતી. ઉલટા આપણને એટલા પુણ્ય સારા છે, જેમને એવું કરવું પડે છે એ આપણા ભગવાન કેવી રીતના હોઈ શકે? સમજાય છે? એટલે જે બી કોઈ લગભગ મેજોરિટી બીજા ધર્મમાં જે દેવી દેવતાઓ છે બહુ ક્રૂર દેખાડે જનરલી, કે ભાઈ આ કોઈ તો ત્રિશુલ લઈને ઊભા હોય કે તલવાર લઈને ઊભા હોય, કોઈ ગદાથી કોઈને મારવા માટે હોય. જો એ રસ્તા પર જઈને સુખી થવાતું હોત તો આજે જે બધા દાદા બધા જે બધા છે લોકલ દાદાઓ એ બધા સુખી હોવા જોઈએ. બરાબર? એટલે એ વસ્તુ જ અલગ છે, એ તો સાવ ખોટી જ છે, એની તો આપણે વાત જ આગળ નથી કરતા. એનાથી અંદર આવો તો આપણા જૈન ધર્મમાં આવ્યા પછી પણ બે વસ્તુ છે ને હેન્ડ ઇન હેન્ડ જશે, કે એક તો આપણી સુખની પરિભાષા શું છે એ બહુ ક્લિયર હોવી જોઈએ, અને જો એ ક્લિયર હશે તો પછી સુખી કોણ છે એ ક્લિયર થશે. સમજાય છે? તો આપણે જે આપણે દુઃખ શેનું છે, એક તો આપણી ખોટી માન્યતા છે એટલે ખોટી વસ્તુને પરસ્યુ કરીએ છીએ, અને એને પરસ્યુ કરીને અંદરમાં જે કોન્સ્ટન્ટ રાગ દ્વેષ ઈચ્છા વગેરે થયા કરે છે એનું દુઃખ છે આપણને. બરાબર? તો હવે જેને એવું ન હોય, જેને રાગ દ્વેષ બી ન હોય, ઈચ્છા આદિ બી ન હોય અને એકદમ શાંત સ્વરૂપે વિરાજમાન થયા હોય એવા જીવ સુખી હોવા જોઈએ, એટલું આપણું ડિસિઝન હોવું જોઈએ. બરાબર? તો હવે જૈનમાં આવ્યા પછી પણ જો આપણે ભગવાનને રાજાના ફોર્મમાં જ હજી જોતા હોય, કે આપણે તિલક કરીએ, કોઈ આમ સરસ મજાના કપડાં પહેરાવીએ, ચાંદી વાંદી વરખ કરીએ, તો એ હજી રાજાના ફોર્મમાં જ છે, હજી મુનિરાજ બી નથી ત્યાં, અને ભગવાન તો ક્યારે થશે? બરાબર? તો એ રાજા ઋષભદેવ રાજા લો, મહાવીર રાજા લો, કોઈ બી રાજા હજી રાજાના ફોર્મમાં છે, તો રાજાના ફોર્મમાં તો એમણે પ્રજાનું પાલન બી કરવાનું હોય, જે બી બીજા કર્તવ્યો એ કરવાના હોય, કદાચ એના માટે લડાઈ બી કરવી પડે, તો એ બધા કર્તવ્ય સહિત બી જો કોઈને આપણે ભગવાન કહીએ તો એ ક્યાં હજી સુખી છે? એ તો હજી સંસારમાં જ છે ને. જ્યારે સંસારથી રહિત થઈને અરિયંત ભગવાન થશે ત્યારે હજી સુખી થશે. સમજાય છે? તો એ પણ હજી આપણા રોલ મોડલ એટલે કે હજી આપણા સાચા દેવ નથી. સમજાય છે? એના સિવાય બી હવે આપણા જૈનમાં બી ઘણી ભ્રાંતિઓ ઘર કરી ગઈ છે. જેવી રીતના કે આજે જેણે જેણે પૂજા કરી ને, કોણ હતું નીચે પૂજામાં? ઓકે, આપણે શાંતિનાથ ભગવાનની જયમાલા કરી, તો એ વાંચી બરાબર? શું કહેતા હતા એમાં? મીનિંગ શું હતો અંદર? હા, બહુ સરસ, કે જો સીતા સતીને રામ ગર્ભવતી હતી તો બી રામે જંગલમાં નાખી દીધા, અને એણે તમારી પૂજા કરી તો જો એક ક્ષણમાં એનું સારું થઈ ગયું. તમે તો આવું કરી નાખ્યું, તમે સતી અંજનાનું આટલું સરસ કરી નાખ્યું, તમે બધાનું આટલું સરસ કરી નાખ્યું, કે ભગવાન લિટરલી પોતે આવીને કરવા આવ્યા હતા. સમજાય છે? આવી આપણી પૂજાઓમાં બી આવી વાતો આવે છે. આવવું બી ખોટું નથી, પણ આપણી માન્યતા શું છે એ બહુ ક્લિયર હોવી જોઈએ. કાંઈ ભગવાન પોતે ઉપરથી ઉતરીને આપણું અહીંયા ભલું કરવા આવતા નથી, પણ આ તો આપણે જ્યારે ભગવાનનું નામ લેવામાં મગ્ન રહીએ છીએ, એમના ગુણગાન કરવામાં લીન રહીએ છીએ, તો ત્યારે આપણા જે શાંત પરિણામ થાય છે એ શાંત પરિણામને કારણે એટલું પુણ્ય બંધાય છે કે એના ફળમાં આવા બધા ઉપસર્ગો દૂર થઈ જાય છે. સમજાય છે? હમણાં છે ને એક સુમન પ્રકાશજી કરીને પંડિતજી આવ્યા હતા ઘાટકોપરમાં, એમણે બહુ સરસ વાત કીધી, હું તમને કહું છું. બે રીતે જેને શાસ્ત્રમાં કથન આવશે, દો તરહ સે અપને શાસ્ત્ર મેં બાત આયેગી. એક છે ને એ વસ્તુ પરક કથન છે, જેવી રીતના વસ્તુનું સ્વરૂપ છે એવું લિટરલ ડિસ્ક્રિપ્શન આવશે. જેવી રીતના કે વિશ્વમાં 6 દ્રવ્ય છે, દરેક દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય છે, દરેક પર્યાયનો ઉત્પાદ થાય છે ને વ્યય થાય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. સર્વજ્ઞ ભગવાને ત્રણેય લોક અને ત્રણેય કાળનું બધું જાણ્યું છે, એનો મતલબ કે દરેક દ્રવ્યની દરેક પર્યાય પોતાના સ્વકાળમાં ખચિત છે. આપણે શાસ્ત્રમાં આવે ને, જેવી રીતના મોતીમાં માળાઓ એકબીજા પછી ખચિત છે, એકબીજાથી ઇન્ટરચેન્જ, ખચિત મતલબ ફિક્સ, એકબીજાથી ઇન્ટરચેન્જ થઈ શકતી નથી, એવી રીતના દરેક દ્રવ્યની દરેક પર્યાયો એ ટાઈમમાં ફિક્સ છે. બરાબર, આ તો થયું વસ્તુ પરક કથન. એના પછી એક પ્રયોજન પરક કથન આવે છે, મતલબ જે આપ એક ખાલી સિચ્યુએશનલ વર્ણન આવે, ખાલી એક સમજાવવા માટે તેને કહી દેવામાં આવે છે. શું કહેવામાં આવે કે હવે એ જ્યારે પૂજાઓ લખાઈ હતી ને, એ બધી પૂજા લખતાના ટાઈમે એટલા એટલો ધર્મની પ્રભાવના જ નહોતી, કોઈ મંદિરમાં જ નહોતું આવતું ત્યારે. ત્યારે મંદિરમાં કોઈ નહોતું આવતું, કોઈ ક્લાસ નહોતા ચાલતા, પ્રવચન બી ચાલે તેમાં બે પાંચ બુઢા બુઢા લોકો આવ્યા હોય જે અડધા સૂતા હોય, અને એમાં બી ખાલી પુરાણો વંચાય. સમયસર જેવા ગ્રંથો ત્યારે સાંભળવા દુર્લભ હતા, એવી હાલત હતી. તો ત્યારે એ બધા પંડિતજીઓ બી એવી પૂજા લખતા હતા કે ભાઈ કદાચ આવું સાંભળીને લોકો મંદિરમાં તો આવે કે જો આના દર્દ દૂર થઈ ગયા, જો ઓલાના દર્દ દૂર થઈ ગયા. હવે સિચ્યુએશનલ ડિસ્ક્રિપ્શન લખવું પડે, સમજાય છે. આપણા ગુરુદેવશ્રી હજી હમણાં જ થઈ ગયા 100 યર્સ પહેલા, ત્યારે એમનું ઓડિયન્સ કેવું હતું કે ભાઈ બધા સ્થાનકવાસીમાંથી કન્વર્ટ થઈને આવ્યા હતા. તો એમના બી પ્રવચન સાંભળો તો બધું સિચ્યુએશનલ ડિસ્ક્રિપ્શન હોય કે જો સ્થાનકમાં આવી વાત આવે છે, જો કલ્પસૂત્રમાં આવી વાત આવે છે, કેમ કે જે ઓડિયન્સે જે રીતે સમજાય એ રીતે તો કહે ને, સમજાય છે. એટલે સિચ્યુએશનલ ડિસ્ક્રિપ્શન હોવું એક વાત છે, અને જે એક્ચ્યુઅલ વસ્તુ પરક ડિસ્ક્રિપ્શન હોવું એક વાત છે, સમજાય છે. તો આપણા શાસ્ત્રમાં વાતો તો બધી જ આવશે, આપણી માન્યતા કેવી હોવી જોઈએ, જેવું વસ્તુનું એક્ચ્યુઅલ સ્વરૂપ છે એવી માન્યતા હોવી જોઈએ, સમજાય છે. તો એક્ચ્યુઅલ માન્યતા શું છે કે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ જ કરી શકતું નથી. બરાબર, તો ભગવાને આ સૃષ્ટિની રચના કરી છે ને, અથવા તો આનો નાશ બી કોઈ ભગવાન આવીને કરી દેશે એવું હોતું જ નથી. તો પણ આપણે ભગવાનની પાસે, હે ભગવાન આજે મારી એક્ઝામ છે, જરા મને પાસ કરી દેજો, આવી બધી માન્યતા રાખવી આપણી અંદરમાં. આપણી અંદરમાં આવી માન્યતા હોય છે, આપણે કોઈને કહીએ નહીં, પણ એક્ઝામ વખતે દર્શન કરવા તો આવીએ કે નહીં. અથવા ઘણાની સ્ટાઇલ હોય, એક્ઝામ વખતે સવારના મમ્મી પપ્પા કે ભાઈ નમોકાર મંત્ર તો બોલી જા કમસે કમ, તો એટલે ચાલો. આ બધું છે ને આપણે ભલે કરીએ, બહારની એક્શન ઇઝ ઓકે, અંદરો માન્યતા એબ્સોલ્યુટલી ક્લિયર હોવી જોઈએ કે આ નમોકાર મંત્ર હું બોલું છું એક્ઝામ માટે નથી, અથવા હું દર્શન કરવા આવ્યો છું એક્ઝામ માટે નથી, એ તો મારા પરિણામ અત્યારે શાંત થાય એના માટે છે. આટલું ક્લિયર હોવું જોઈએ. બરાબર, ભગવાન કોઈ બી એવા તમને ક્યાંય પણ એવો મેસેજ સાંભળવા મળે કે આ ભગવાન આપણું આમ કરી દેશે, આપણે આવે છે ને કે શાંતિનાથ ભગવાન શાંતિ કરી આપશે, પારસનાથ ભગવાન બધા આપણા કષ્ટ દૂર કરી આપશે, બરાબર, ઘંટાકર્ણ પારસનાથ તમે અહીંયા જાઓ ત્યાં કંઈક તમારી બધી માન્યતાઓ પૂરી થઈ જશે, આવું બધું કશું જ થતું નથી. આજે આપણે બી જો આવું માનીએ તો આપણે આવું માનીએ ત્યાં એવી રીતના માનવા આવે છે કે ભાઈ તમે અંબા માની પૂજા કરો અને તમારું બધું ભલું રહેશે, તમારા બધા કષ્ટ દૂર થઈ જશે. તો આપણા મને એમાં શું ફરક, આપણે બી કરતા હોય ને એમણે બી કરતા હોય, સેમ થઈ ગયું ને, ખાલી પર્સન અલગ છે, બાકી બિલીફ તો સેમ થઈ ગઈ, સમજાય. એટલે આવી માન્યતા તદ્દન ખોટી માન્યતા છે. એકચ્યુઅલી છે ને બહારમાં કોઈ ગ્રહિત મિથ્યા તો હોતું નથી, ગ્રહિત મિથ્યા તો આપણી માન્યતામાં હોય છે. જે રોંગ બિલીફ હોય ને, રોંગ બિલીફ આપણી માન્યતામાં હોય છે, કંઈ બહાર એવું ફિઝિકલ એન્ટિટી કોઈ નથી, સમજાય છે. ઓકે, સેકન્ડ વસ્તુ, આપણે ઘણીવાર એમ જોઈએ ને કે ભાઈ અરે આપણા ભગવાન જે અંતરિક્ષ પાર્શ્વનાથ, કેવો ચમત્કાર! ભગવાનની પ્રતિમા હવામાં છે, બોલો. નીચે જનરલી આપણે બધું ફ્લાવરની વેદી હોય ને, માર્બલની પ્રતિમા વેદી ઉપર જ હોય ને, ગ્રેવિટી, રૂલ ઓફ ગ્રેવિટી, ભાઈ પ્રતિમા મૂકો તો જમીન પર જ રહે ને. અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન હવામાં છે, બોલો કેવો ચમત્કાર! ઓહો, ધન્ય ભગવાન, ધન્ય પાર્શ્વનાથ. અરે કઈ હવામાં છે એટલે ધન્ય છે, સમજાય છે? આ બધી આપણી રોંગ માન્યતાઓ છે. જે ચાર ગતિના દેવો હોય ને, ચાર ટાઈપના દેવ હોય ને, જે એક તો વૈમાનિક દેવ હોય, જે ઉપર રહે, ખાલી કલ્યાણકોમાં જ જમીન પર આવે, બરાબર. બીજા ભવનવાસી દેવ હોય, જે અંદર રહે, જમીનની નીચે, અંદર પાતાળમાં. ત્રીજા જ્યોતિષ દેવ હોય, જ્યાં સન, મૂન, પ્લેનેટ નહીં, સન, મૂન, નક્ષત્ર, તારા અને ગ્રહ, બરાબર, પ્લેનેટ. અને ફોર્થ ટાઈપના એક વ્યંતર દેવ હોય. તો વ્યંતરદેવ કેવા હોય એમની કેરેક્ટરિસ્ટિક જાણો. વ્યંતરદેવ કઈ સ્ટાઇલના હોય? સપોઝ હવે આજે હું આ મંદિરની પ્રતિષ્ઠામાં ઇન્વોલ્વ હતો, મને આ મંદિર સાથે બહુ જ અટેચમેન્ટ છે, અને ફોર સમ રીઝન આઈ વોઝ કમિંગ ટુ ધ મંદિર, બહુ ભાવનાથી હું આવતો હતો અને એક્સિડન્ટ થઈ ગયો તો હું ગુજરી ગયો, પણ મારા પરિણામ સારા હતા તો હું વ્યંતરદેવ થઈ ગયો. તો હવે વ્યંતર જઈને મને શું થશે કે આ મંદિરની હું રક્ષા કરું, ભાઈ મારું મંદિર, મારું મંદિર, મારું મંદિર, એ એસોસિએશન ત્યાં બી રહી જાય. તો ત્યાં રહી જાય એટલે મંદિરનું બધું સારું સારું કરવા માટે થઈને આવા બધા ચમત્કાર વ્યંતરો કરે છે, સમજાય છે? એવી વિદ્યાઓ બી ઘણી, હવે તો કાંઈ દેખાતું નથી, પણ જૂના ટાઈમમાં એવી મંત્ર વિદ્યાઓ હતી કે મંત્રથી એવી વિદ્યાઓ થાય તો એને કારણે આવું હવામાં રહી જાય ને એવું બધું થાય. પણ આ બધી આજે ચમત્કારોની વાતો છે ને, એ કાંઈ ધર્મ નથી, સમજાય છે? હવે આ તો મેં પોઝિટિવ એક્ઝામ્પલ આપ્યું, નેગેટિવ એક્ઝામ્પલ બી હોય છે કે વ્યંતરો એવા હોય કે જે જૂનું એને સાસ બહુનું વેર હોય ને એ રહી જાય, એક વ્યંતર થઈ જાય તો ઓલીને બીજીને આવીને હેરાન કરે. પછી આપણે ઓલા અંબાજી આવ્યા, અંબાજી આવ્યા કરીને આમ ધૂણે ને, ખબર, પહેલા જમાનામાં હતું ને, માતાજી આવ્યા, માતાજી આવ્યા, આમાં કરીને ધૂણે, અને પછી કેવા લાગે કે હા તારું આમ થશે, તારું આમ થશે, તારું આમ થશે. અરે શું માહિતી છે આમાં, છે ને, આ બધા કાંઈ ધર્મની વાત જ નથી. આ બધું છે ને ચાર ગતિના ખેલ છે. જેવા આપણા મનુષ્ય ગતિમાં વિચિત્ર લોકો હોય ને અમુક, એવા દેવોમાં બી વિચિત્ર હોય છે. એ લોકોને આમાં મજા આવે, મનુષ્યને મૂરખ બનાવીને એમને બહુ મજા આવે, એટલે આવું બધું કરતા હોય, સમજાય છે? આવા બધામાં કાંઈ ફસાવાની જરૂરત નથી, આમાં કોઈ સાચા દેવનું સ્વરૂપ જ નથી. અચ્છા, હવે ઘણા લોકો આપણે કુળદેવીને યક્ષમાં માનતા હોય, ખ્યાલ છે? આપણે શ્વેતાંબરમાંથી તો હજી અંદર આવી ગયા, હવે દિગંબરોની જ વાત કરું છું. આપણે બહાર જઈએ ને, સાઉથમાં સ્પેશિયલી જઈએ તો આપણા જે મંદિરો હોય ને એમાં એક દેવી માતા હોય, જોયું છે ક્યારે? પદ્માવતી દેવી હોય, ધર્ણેન્દ્ર નો હોય, ચક્રેશ્વરી હોય, હા ચક્રેશ્વરી માતા હોય ને પદ્માવતી દેવી હોય. અચ્છા, સ્ટોરી કોઈને ખબર છે? ધર્ણેન્દ્ર ને પદ્માવતી કોણ હતા? નથી ખબર? પાર્શ્વનાથ ભગવાન જયારે ભગવાન થયા, એની પહેલા જયારે મુનિ દીક્ષામાં હતા, તો એમનો એક પહેલાના જન્મનો એક વેરી હતો, એક દુશ્મન હતો, તો એ આ વખતે દેવ થઈ ગયો હતો. તો એ દેવ થઈ ગયો, પાર્શ્વનાથ ભગવાન ધ્યાનમાં બે ઊભા છે અને ઉપરથી જતો હતો, તેનું વિમાન અટકી ગયું. તો એને વિચાર આવ્યો કે કોણ છે મારાથી, મારાથી મોટો આવો કોણ છે કે જેને કારણે મારું વિમાન અટકી ગયું. તો એને જોયું ને યાદ કર્યું, તો અવધિક જ્ઞાન હોય ને એ લોકોને તો જૂનું યાદ આવી જાય કે અરે આ આણે તો મને આમ કર્યું હતું, આમ કર્યું હતું, આમ કર્યું હતું, લાવ એને હેરાન કર્યું. એટલે એમ કરીને એણે પાર્શ્વનાથ ભગવાન પર ઉપસર્ગ કર્યો. ઉપસર્ગમાં શું કર્યો? બહુ પથ્થર વરસાવ્યા, આગના ગોળા વરસાવ્યા, એ બધાથી ભાઈ પાર્શ્વનાથ ભગવાન તો હલ્યા નહીં, કેમ કે મુનિરાજ હતા, સાધના યોગમાં વયા ગયા હતા, બરાબર. તો છેલ્લે બહુ વરસાદ વરસાયો, એટલો બધો કે બધે પાણી ભરાઈ ગયા. તો હવે પાર્શ્વનાથ ભગવાન ડૂબી ન જાય એના માટે જઈને બે દેવ મદદ કરવા આવ્યા. આ બે દેવ કોણ હતા? જ્યારે પાર્શ્વનાથ ભગવાન યંગર હતા ને, રાજકુમાર હતા, તો એક દિવસ એક કોઈ એમ જ ઢોંગી સાધુ હતો, એ બહુ તપ કરતો હતો, ભાઈ તે તપ કરવા માટે લાકડા જલાવતો હતો ને એવું બધું કરતો હતો. તો પાર્શ્વનાથ ભગવાનને બી ત્રણ જ્ઞાન હતા, અવધિ જ્ઞાન હતા, તો એમણે એનાથી જાણી લીધું કે લાકડાની અંદર બે સાપ છે અને બિચારા બહુ દુઃખ ભોગવે છે. એટલે એણે ઓલાને રોક્યો, એ લાકડું તોડીને બે સાપને બહાર કાઢ્યા. બટ દેવર હાફ બર્ન્ડ, એટલે એ તો ગુજરી ગયા બે સાપ. પણ બેવને નમોકાર મંત્રથી સમાધિ મરણ કરાવ્યું એટલે બેવ જણ દેવ દેવી થયા. એક ધર્ણેન્દ્ર થયા અને એક પદ્માવતી થયા, બરાબર. હવે જયારે આવી રીતના ઉપસર્ગ થતો હતો ત્યારે એ ધર્ણેન્દ્ર અને પદ્માવતી બેવ હેલ્પ કરવા આવ્યા. તો ધર્ણેન્દ્રએ શું કર્યું કે પહેલાના જમાનામાં સાપ હતા ને, એટલે સાપનું ફોર્મ લીધું કે વોટ એવર જે કર્યું. તો પાર્શ્વનાથ ભગવાનને પોતાની ઉપર ફોર્મ ઉપર ઉભા રાખ્યા અને પદ્માવતી દેવીએ ઉપરથી રૂફ કરી નાખ્યું. એટલે બેઝિકલી પાર્શ્વનાથ ભગવાનને વરસાદથી બચાવ્યા. હવે હું તમને ટ્રુથ કહું, આ સ્ટોરી છે, આટલી સ્ટોરી છે. ઓકે, હવે શું થયું કે આ સ્ટોરીને કારણે આપણા સાઉથના બધા મંદિરોમાં પદ્માવતી દેવી તો આવી ગયા, ધર્ણેન્દ્રભાઈ ગાયબ થઈ ગયા. એમણે જેટલી બી હેલ્પ કરી હતી દેટ વોઝ ઇગ્નોર્ડ, પદ્માવતી દેવી આપણા મંદિરોમાં આવી ગયા. હવે સાચી વાત કહું, જે પણ તીર્થંકર મુનિરાજ હોય એને જન્મથી જ એક વજ્ર વૃષભ નારાજ કરીને સન્હન હોય. તીર્થંકરને જે બી ઈ ભવે મોક્ષ જવાના હોય ને એને ઈ ટાઈપનો સહનન હોય. સહનન એટલે શું? બોડી સ્ટ્રક્ચર. એટલે એમાં શું હોય કે આજે આપણા હાડકા કેવા છે, આપણામાં બી કોઈના હાડકા હાર્ડ હોય ને કોઈના નરમ હોય ને, એવી રીતના એમના હાર્ડેસ્ટ હોય એમ સમજો. એના જાણે મેટલથી બન્યા હોય ને એવા હાડકા હોય. પ્લસ જે જોઈન્ટ્સ હોય ને એ જોઈન્ટ્સ બી જાણે મેટલથી ટાઈ કરેલા, સ્ક્રૂ કરેલા હોય એટલા હાર્ડ હોય. હનુમાનની સ્ટોરીમાં સાંભળ્યું હશે કે ઉપર વિમાનમાંથી પડ્યા, પર્વત પર પડ્યા તો પર્વત તૂટી ગયો, પણ એમને કાંઈ નહોતી. સાંભળ્યું છે ને એવું કેમ થયું? કેમ કે એમને એવા એવું સંધાન હતું. હનુમાન બી ઈ ભાવે મોક્ષ ગયા, આ લોકોએ બિચારાને વાંદરા બનાવી દીધો. કેવી તો બધી મિથ્યા બુદ્ધિ છે આપણા સમાજમાં. એ જે હનુમાન હતા ને, કામદેવ હતા. કામદેવ એટલે તો મોસ્ટ બ્યુટિફુલ પર્સન ઓન ધીસ અર્થ પોસિબલ, અને એણે બંદર બનાવી દીધું. એની તો આવું એમને સનાનન હતું પારસનાથ ભગવાનને. ઉપરથી પડે ને પર્વત પર તો બી એમને કાંઈ ન થાય, પર્વત તૂટી જાય એવું. તો ઓલાને આટલા આટલા પથરાથી કાંઈ થવાનું હતું? દેવના કે પાણીની ડ્રોપલેટ્સથી કાંઈ થવાનું હતું? પારસનાથ ભગવાન તો આમે પોતાના આનંદમાં, મુનિરાજ પોતાના આનંદમાં જ હતા. એને આમે કંઈ બહારના ઉપસર્ગથી થવાનું નહોતું. પણ આ તો હવે કોઈ બે જણને રાગ આવ્યો અને એણે જે એનું કામ કર્યું તો એને કારણે એ મહાન થઈ ગયા. હવે સપોઝ આપણે અહીંયા કંઈક કોઈ આવે, કોઈ ચોર આવે આપણા મંદિરમાં અને આપણે ભગવાનની મૂર્તિની રક્ષા કરીએ કે ભાઈ હું તમને બચાવું, તો શું મારી મૂર્તિ બનાવી દેવાની આપણે આગળ? સમજાય ને? આવી બધી મિસ્ટેક્સ આપણે કરીએ જ. એટલે ભગવાન અથવા તો મૂર્તિઓ તો કોની હોય કે જે વિતરાગી હોય અને સર્વજ્ઞ હોય. એના સિવાય મૂર્તિ કોની હોય કે જે આપણા મુનિરાજ હોય ને, જે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા હોય એવા ભાવલિંગી સંતની મૂર્તિઓ બને. એના સિવાય કોઈ દ્રવ્યલિંગી હોય ને એની મૂર્તિ બી ન બને. આપણા ગુરુદેવ જેવા ગુરુની બી મૂર્તિ ન બને, એને બી અર્ઘથી પૂજવા લાયક ન હોય. આપણે વાત થઈ લાસ્ટ ટાઈમ, બરાબર છે? જે આરિકા ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાનવાળા હોય ને શ્રાવક અને આરિકા, એ બેવના પણ મૂર્તિ બનીને એની પૂજા ન હોય. સમજાય છે? એક આપણા ધર્મની એક પરંપરા છે. અમુક વસ્તુ જે રીતે થાય છે એવી રીતના અનાદિકાળથી થતી આવે છે. ખાલી દેવ, શાસ્ત્ર અને ગુરુ આ ત્રણ પદ એવા છે જે પૂજ્ય હોય. તો એટલે આવી બધી બ્રહ્મણામાં ફસાઈને આવી બધી જગ્યાએ પૂજવું કે આપણી માન્યતામાં એમને નમસ્કાર કરવા, એ બધું બિલકુલ ખોટું છે. આપણે ન કરવું જોઈએ. સમજાય છે? હવે એના સિવાય બી આપણે આપણા અંદરની માન્યતામાં ઘણી બધી મિસ્ટેક્સ કરીએ છીએ. હવે આ બધી નાની નાની વસ્તુઓ છે, પણ આઈ થિંક ઇટ ઇઝ વર્થ પોઇન્ટિંગ, કેમ કે આપણે પાઠશાળામાં છે, બરાબર. આપણે મંદિરમાં આવીએ છીએ, બરાબર. તો મંદિરમાં આપણા માટે સૌથી પૂજ્ય કોણ છે? હરિયન ભગવાન. આપણે જે વિધિનાયક સિમંદર ભગવાન છે, સૌથી પૂજ્ય આપણા માટે હોવા જોઈએ. તો મંદિરમાં આવીને કોઈ સાથે ગપ્પા મારવા કે સૌથી પહેલાં જે પૂજ્ય હોય એની સાથે વાત કરવા જવું, વાત કરવા એટલે એમના દર્શન કરવા જવું. સમજાય છે? ઇવન જે સવારના પૂજા અભિષેકમાં જ આવવું જોઈએ સૌથી પહેલાં. નો આવી શકતા હોય ને આઠ વાગે આવતા હોય તો બી પાંચ મિનિટ કાઢીને પહેલા દર્શન કરવા જવું જોઈએ. એમ નહીં કે આવીને સીધા પ્રવચનમાં બેસી ગયા. સમજાય છે? હવે સપોઝ આપણા ઘરમાં કોઈ બહારથી આવે, સૌથી મોટા વડીલ જે બા કે દાદા કે કોઈ હોય એને પ્રણામ ના કરે ને બીજી જગ્યાએ જઈને ગપ્પા મારવા બેસી જાય તો કેવું લાગે? ખરાબ લાગે કે નહીં? એક વિનય હોય કે નહીં? આપણા ઘરમાં બી આવી એક પરંપરા હોય કે ભાઈ સૌથી પહેલાં જે મોટા હોય એને આપણે ગ્રીટિંગ્સ કરીએ, એ ગ્રીટિંગ્સ કરીને પછી નાનાઓને વાત કરીએ. એવી રીતે આપણી એક અંદરમાં માન્યતા તો છે જ, બહારનું આચરણ બી આપણું એવું હોવું જોઈએ કે સૌથી પહેલાં આપણા મંદિરમાં જેટલા બી પૂજ્ય પદો છે, જેટલા બી ભગવાન છે, જેટલા બી મુનિરાજ છે, જેટલી જીનવાણી છે, એ બધાને જઈને પહેલાં આપણે દર્શન કરવા જોઈએ. ટાઈમ હોય તો પછી પૂજન કરો, એના પછી સ્વાધ્યાય કરો. ટાઈમ ન હોય તો પછી સ્વાધ્યાયમાં એવી રીતના બેસી જાઓ જે રીતે આપણે કરીએ છીએ. સમજાય? આટલો એક વ્યવહાર તો હોવો જ જોઈએ. જે અન્ય ધર્મમાં જે દેવોમાં મિસ્ટેક્સ થાય છે આપણી માન્યતામાં, એ તો આપણે જોતા જ નથી, કેમ કે એ તો બહુ મોટી વાતો છે, આપણે જોઈ લીધી. આમાં એકચ્યુઅલી કદાચ એક પિક્ચર બી હશે. ના, આમાં નથી. માં ખાલી પ્રવચનમાં અને એમાં પ્રવચનની બુકમાં હશે કે દેવી દેવતા હોય આમ ત્રિશુલ લઈને ને એવું દેખાડ્યું, મોટા જટાધારી હોય ને. ગુરુદેવના પ્રવચનમાં એ ઘણું છે, તમે વાંચી લેજો. તો એની તો આપણે ચર્ચા નથી કરતા, કેમ કે એ તો આપણે હવે અહીંયા લગભગ બધાને ખબર છે. જે એકવાર જૈન ધર્મમાં આવીને પછી જે આની નાની નાની મિસ્ટેક્સ આપણી થાય છે એ બધી જાણવી બહુ જ જરૂરી છે, કેમ કે આપણા માટે તો અત્યારે એ જ પ્રત્યક્ષ આ ગ્રહિત મિથ્યાત્વ છે ને. સમજાય? એટલે એ છોડવું બહુ જ જરૂરી છે. કોઈને આટલામાં કંઈ ક્વેશ્ચન છે બિફોર વી મૂવ ફર્ધર? બિલકુલ ન માનવું છે. પદ્માવતી દેવી આદિ કોઈમાં માનવું કે નહીં? ભાઈ માનવું, પણ કેવી રીતના માનવું? કે આ ચાર ગતિ છે ને એમાં દેવ ગતિમાં દેવ છે એ રીતે માનવું, એને ભગવાન તરીકે તો બિલકુલ ન માનવું જોઈએ. સમજાય છે? આપણા એક 24 તીર્થંકર ભગવાન, જો આપણે જેટલા બી અર્યંત ભગવાન હોય ને એ અર્યંત ભગવાનની મૂર્તિઓ જનરલી મંદિર કોના હોય? આપણે મંદિર જઈએ છીએ આટલા આખા ઇન્ડિયામાં, મંદિરો કોના હોય? કે કાં તો 24 તીર્થંકર ભગવાનના હોય અથવા એના સિવાય જે સામાન્ય અર્યંત ભગવાન જે થઈ ગયા એના હોય. પણ હવે એમાં બી સામાન્ય અર્યંત તો લાખો થઈ ગયા, આપણને બધા વિશે બધું ખબર નથી. તો જેની આપણને લગભગ લાઈફ સ્ટોરી ખબર હોય અને એના ભાવોથી આપણને પ્રેરણા મળતી હોય તો એવા એવા પુરુષોને આપણે મંદિરમાં બિરાજમાન કરીને, હવે જેવી રીતના કે 24 તીર્થંકર છે, આપણે બાહુબલી ભગવાન હોય છે, ઘણી જગ્યાએ ભરત ભગવાન હોય છે, બરાબર. એના સિવાય ઘણી જગ્યાએ 8 બલભદ્ર હોય છે, જે રામ થઈ ગયા ને, સુદર્શન, નંદી, નંદી મિત્ર, રામચંદ્ર, વિજય, અચલ, સુધર્મ, સુપ્રભુ, આપણે દેવલાલીમાં છે ને 8 બલભદ્ર ભગવાન, બરાબર. આ બધા એક મહાન પદ કહેવાય. 63 સલાખા પુરુષ, સાંભળી છે? કોઈ પણ એક કાળ ચક્ર હોય એમાં 63 બહુ મહાન જીવો થઈ જાય. તો એ મહાન જીવોમાં જેમાં જેટલા બી ભગવાન થયા હોય એની સ્ટોરી આપણને લગભગ આપણા પુરાણોમાંથી ખબર હોય તો એ બધા જ આપણા મંદિરમાં ભગવાન તરીકે પૂજ્ય છે, એના સિવાય બીજા કોઈ જ નહીં. જે આપણે સુદેવ કહીએ છીએ આના સિવાય બીજા કોઈ જ નહીં. સમજાય છે? બરાબર. કેવડી એ એક જ્ઞાનની મુખ્યતાથી વર્ણન છે, બાકી દરેક અર્યંત ભગવાન કેવડી હોય જ, અને દરેક કેવડી અર્યંત બી હોય ને સિદ્ધ બી હોય, ખાલી એટલો ડિફરન્સ. હા, પછી સિદ્ધ એવું નથી. જો આમાં કેવડી એટલે જ્ઞાન ગુણની પૂર્ણતા, તો એ અર્યંત અને સિદ્ધ ને બેવ ને હોય શકે, તો બેવ ને કેવડી કહી શકાય, કહેવા માટે કહી શકાય. જનરલી કેવડી આપણે કહીએ છીએ અર્યંત ભગવાનને સંબોધીને કહીએ, આપણા જે શાસ્ત્રમાં આવે કે આ કેવડી થઈ ગયા, આ કેવડી થઈ ગયા, એટલે એનો મતલબ કે અર્યંત ભગવાન થઈ ગયા, બરાબર. આગળ વધીએ. ઓકે, આપણે હવે કુધર્મનું સ્વરૂપ જોઈએ છે, ગાથા 11 અને 12. જો કુધર્મ અને ગ્રહિત મિથ્યા દર્શનનું સંક્ષિપ્ત લક્ષણ, હવે ધર્મ કોને કેવો પેલા એ સમજીએ. આપણે આ ચર્ચા તો ઘણી વાર થઈ ગઈ છે કે આપણે જે બી કઈ સોશિયલ કોઝ માટે કરતા હોય, સોશિયલ બેનિફિટ માટે કરતા હોય, કોઈ ગરીબોને દાન આપો, કોઈ સ્કૂલમાં દાન આપો, અથવા તો કોઈ ક્યાંય જગ્યાએ અર્થક્વેક કે કઈ આવી જાય તો તમે ત્યાં દાન આપો, એ બધું કઈ ધર્મ નથી. એ બધું એક તમારી આપણી બધાની એક સામાજિક કર્તવ્ય છે, જેની જેવી યોગ્યતા આપણે બધા દાન આપવું જોઈએ. બરાબર, એનાથી આગળ વધીએ. એક ધર્મ કોને કહેવાય? જીવ પોતાના જે રાગ દ્વેષ મોહ આદિ પરિણામોથી દુઃખી છે, એ દુઃખથી દૂર થઈને વિતરાગતા, શાંતિ, સમતા આદિ જે સારા ગુણો છે, જે ધર્મરૂપ ગુણો છે, એને પ્રગટ કરવા માટે થઈને જે પણ એફર્ટ જે આપણે પુરુષાર્થ કરીએ છીએ, એ માર્ગને ધર્મ કહેવાય, એ પુરુષાર્થને ધર્મ કહેવાય. જેવી રીતના દરેક જીવ સ્વતંત્ર છે, દરેક જીવ અલગ અલગ છે. બરાબર, આ શરીર તો પૂતગલ છે, એ તો અલગ જ છે, એનાથી જીવ એક સ્વતંત્ર વસ્તુ છે. હવે જેવી રીતના આપણે જોઈએ છીએ કે પક્ષીઓ આવીને ઝાડ પર બેસે છે અને એના ટાઈમે ઉડી જાય છે, એવી જ રીતે આત્મા અને આ શરીર બધા અત્યારના એક સાથે આવ્યા છે, મરણ થતી વખતે બે જુદા પડી જશે. બરાબર, આટલું તો ક્લિયર છે. તો ધર્મ કોની સાથે એસોસિએટેડ હોય? મારા આત્મા સાથે. આ શરીર સાથે જેટલું બી આપણે કરીએ છીએ ઉપચારથી ધર્મ કહેવાય ખરો, પણ એ ધર્મ વાસ્તવિક રીતે નથી. સમજાય? ઉપચાર એટલે એમ કે હવે આપણે કોઈ બી રસ્તામાં ચાલતા હોય તો કોઈને બી અંકલ આવ્યું તો કઈ રિયલી દે આર અંકલ, દે આર નોટ માય ફાધર્સ બ્રધર, પણ આપણે ખાલી કહેવા માટે જસ્ટ એઝ અ રિસ્પેક્ટ આપણે કહીએ છીએ, તો ઇટ્સ અ ફોર્માલિટી, રાઈટ? એવી જ રીતે આપણે જેટલું બી ફિઝિકલ ધાર્મિક એક્ટિવિટી કરીએ છીએ, ફિઝિકલ ઉપવાસ કરવો, અથવા તો મંદિરમાં આવ્યા આપણે પૂજા કરવા બેઠા તો આજે હાથ હલે છે, આ ચોખા અહીંયાથી અહીંયા ગયા, ધોઝ આર ઓલ એક વ્યવહારથી, એક ઉપચારથી ધર્મ છે. એકચ્યુઅલી ધર્મ શું છે કે ત્યારે જ જે આમ આમ કરતા હોય ત્યારે આપણા અંદરમાં એ જે ભગવાન પ્રત્યે બહુમાન આવે છે, એમના ભક્તિભાવ આવે છે અને એમના ગુણો મને બી પ્રગટ થાય એવી ભાવના આવે છે, એકચ્યુઅલી એ બી પુણ્ય ભાવ છે. સમજાય? એનાથી આપણને એક સારા કર્મ બંધાય છે. પણ હવે જ્યારે આપણે રિયલી એમના જેવા થઈને આપણા આત્મામાં સમાઈ જઈએ, આપણે જે હમણાં સાત તત્વો ભણ્યા ને, શુદ્ધ ભાવ જે કરીએ, ત્યારે ઈ રિયલ ધર્મ છે. બરાબર, ઈ શુદ્ધ ભાવ જ આપણા ધર્મની શરૂઆત છે અને એના પર જ આગળ પ્રોગ્રેસ થઈને આપણે બી મોક્ષ પદને પામીએ છીએ. તો હવે આવો જે રિયલ ધર્મ છે એની બદલે આપણે સંસારમાં લોકો ધર્મ શેને માને છે એની અહીંયા ચર્ચા ચાલે છે. જો શું કહે છે, રાગ આદિ ભાવ અને હિંસા સમેત જે બી એક્ટિવિટીઝ એવી છે જે રાગાદિ ભાવથી સમેત, એટલે કે વિથ રાગાદિ ભાવ અને વિથ હિંસા, કોઈ પણ એવી એક્ટિવિટી જે રાગ દ્વેષ આદિ ભાવોથી સહિત છે અને હિંસા આદિ દોષથી સહિત છે, અને પાછી કેવી હિંસા છે કે દરવિત તસ સ્થાવર મરણ ખેત, દરવિત એટલે કે દ્રવ્ય હિંસા, કોની દ્રવ્ય હિંસા? ત્રસ અને સ્થાવર જીવોની, અને મરણ ખેત એટલે કે એના ઘાતનું સ્થાન છે. હવે આ સમજો, આપણે વિશ્વમાં આપણે તો હ્યુમન્સ છીએ, બરાબર, આપણા સિવાય ઘણા એનિમલ્સ દેખાય છે. હવે એના સિવાય પાંચ ટાઈપના એવા એકેન્દ્રિય ખાલી વન સેન્સ્ડ જીવ છે કે જેને ખાલી સેન્સ ઓફ ટચ છે. કયા છે પાંચ? ઓર્ડર વાઇઝ જો, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. આ પાંચ ટાઈપના એવા વન સેન્સ્ડ ઓર્ગેનિઝમ્સ છે કે જે જીવ તો છે. આ જે ઝાડ છે એ ઝાડમાં જે પ્લાન્ટ સેલ્સ હોય છે ને, ઇન્ડિવિજ્યુઅલ સેલ્સ, એ સેલ એ જીવનું શરીર છે. એની અંદર જીવ તો એવો છે જે દેખાતો નથી, જેવી રીતના આપણો જીવ દેખાતો નથી ને, આપણું બોડી દેખાય છે, એવી રીતના આપણી પ્લાન્ટ સેલ આપણને દેખાય છે માઇક્રોસ્કોપની અંદર, પણ એની અંદરનો જીવ દેખાતો નથી. એવું જ પાણી જે છે, પાણીમાં બેક્ટેરિયા છે એ નહીં, એ તો ત્રસ જીવ છે, એ અલગ. પણ પાણી જ જેનું બોડી છે એવા જીવ છે. પછી જે આ જમીન હોય ને, જે માઇન્સ હોય ને, માઇન્સ જેમાંથી ઓર આપણે કાઢીએ, એ જે બી આપણે ખોદીને માટી અંદરથી કાઢીએ, તો એ બધા પૃથ્વી કાયિક જીવો છે. આ હવા જાય છે, હવામાં બી માઇક્રોબ્સ જે છે એ તો અલગ, પણ હવા જ જેનું શરીર છે એવા જીવો છે. અને અગ્નિ છે, હવે જે રીતના વેલ્ડિંગ કરતા હોય તો સ્પાર્ક થાય ને બધે, તો એક તણખલો જે હોય ને ખાલી એક, એમાં અસંખ્યાત અગ્નિ કાયિક જીવો છે. સમજાય છે? આવા પાંચ જીવોને તો સ્થાવર જીવ કહેવાય, જે ખાલી એક ઇન્દ્રિય વાળા છે. એના સિવાય જે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિય, એ જીવોને ત્રસ જીવો કહેવાય. ત્રસ બરાબર, ઓલા સ્થાવર અને આ ત્રસ. તો હવે અહીંયા શું કહે છે કે એવી ધાર્મિક એક્ટિવિટીઝ અથવા ક્રિયાઓ કે જેમાં આ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા થતી હોય, પ્લસ જે રાગ દ્વેષ આદિ ભાવોથી યુક્ત હોય, એને કુધર્મ કહેવાય છે. બરાબર, એવી એક્ટિવિટીઝને કુધર્મ કહેવાય છે. જો આપણે વાંચી લઈએ પછી ટાઈમ આપણી પાસે, એને ઇલાબોરેશન નેક્સ્ટ ટાઈમ કરશું. ઓકે, આપણે આને વાંચી લઈએ કે જે રાગ દ્વેષ અને ભાવ હિંસા સમેત છે, અને ત્રસ અને સ્થાવર જીવોની દ્રવ્ય હિંસાનું સ્થાન છે, એવી ક્રિયા, જે ક્રિયા તેને જાણવું કુધર્મ, આવી ક્રિયાને કુધર્મ જાણો. બરાબર, અને પછી શું કે તિન શરદે જીવ લહે અશર્મ, કે આવું શ્રદ્ધા કરીને, આવી ક્રિયાઓને ધર્મરૂપ માનીને જીવ દુઃખી થાય છે. બરાબર, સમજાય છે? લાસ્ટ લાઈન બી વાંચી લઈએ કે યાકુ ગૃહિત મિથ્યાત્વ જાન, અબ સુન ગૃહિત જો હે અજ્ઞાન. આપણે ગૃહિત મિથ્યા દર્શનના ત્રણ પાર્ટ જોયા હતા, કુગુરુ, કુદેવ અને કુધર્મ. તો અહીંયા કુધર્મ ફિનિશ કરે છે, સો ગૃહિત મિથ્યા દર્શન ઇઝ ઓવર. ધેન ધ નેક્સ્ટ ચેપ્ટર વિલ બિગિન, કે ગૃહિત મિથ્યા જ્ઞાન કોને કહેવાય છે. હવે આપણે આને જોઈએ, જો અહીંયા છે. ઓકે, આપણે જોઈ લઈએ. જો બે ટાઈપના છે ને, બે ટાઈપના કુધર્મ હોઈ શકે, બે ટાઈપના નહીં, એકચ્યુઅલી એક છે કુધર્મ અને એક છે અધર્મ અને એક છે સુધર્મ. બરાબર, ત્રણ વસ્તુ છે. સુધર્મ એટલે તો જે રિયલ ધર્મ, સાચો ધર્મ છે ઈ, એના ઉપર આપણે ફરીથી આવશું. કુધર્મ કોને કહેવાય? કુધર્મ તો એને કહેવાય કે જે બીજા વિપરીત દેવો છે અથવા બીજા વિપરીત ગુરુઓ છે, એમાં ધર્મરૂપ માન્યતા કરીને એમને ફોલો કરવા, અથવા એમણે જે બી ક્રિયાઓ ધાર્મિક કીધી હોય એ કરવી, એ બધું કુધર્મ છે. અને અધર્મ કોને કહેવાય? અધર્મ એટલે કે એવી એક્ટિવિટીઝ કે જેમાં ધર્મરૂપ પરિણતિનું કંઈ કામ જ નથી, જેમાં કોઈ ધાર્મિક એક્ટિવિટી જ નથી, પણ એમ જ રેન્ડમ એક્ટિવિટીને આપણે ધર્મરૂપ માની લઈએ, તેને અધર્મ કહેવાય. એક્ઝામ્પલ, જેવી રીતના કે ગંગા નદીમાં જાઓ અને ડૂબકી મારો તો તમારા બધા પાપ ધોવાઈ જાય, આને અધર્મ કહેવાય. કેમ કે આને અને ધાર્મિક ક્રિયાને કોઈ કંઈ રિલેશન જ નથી. અથવા તો જે પીપળો ઝાડ ને આદિ હોય એની બાજુ ઓલો દોરો બાંધે, ઓલી ઘંટડીઓ બાંધે, એ બધા અધર્મરૂપ એક્ટિવિટીઝ છે. સમજાય છે? સમજાય છે? આ બધી અધર્મ એટલે એને એને અને ધર્મને કોઈ રિલેશન જ નથી, એવી એક્ટિવિટીઝ જીવે કરવી એને અધર્મ કહેવાય છે. અને એવા દેવ, આને દેવ માનવા, એ પીપળા આદિને, એને અદેવ કહેવાય છે. સમજાય છે? ઘણા લોકો ઘરમાં તુલસી વાવે, આપણે સ્પેશિયલી જે ગુજરાતી લોકો જૂના જમાનાના હોય, આપણા ગામડાના ઘરમાં બહાર તુલસી હોય, સ્ક્વેર ઓલું હોય ને, રોજ પાણી નાખે, સૂર્યદેવની પૂજા કરે, કંઈક તો મંત્ર બોલતા જાય ને પાણી નાખે. હજી બી આપણા જૈનોમાં ઘણા લોકો, અહીંયા આવે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી નથી, પણ જે જૂનું મંદિર હતું ને ત્યાં સિમંદર ભગવાનને પહેલાં નમન કરે, પછી આમ પ્રદક્ષિણા કરી પાછળ જાય, પછી બારીમાંથી બહાર આમ કહે, પછી યાદ ત્યારે કોને નમન કરે છે બહાર? કાતો બે ઓપ્શન છે. બરાબર, એક કાતો સિમંદર ભગવાનને કરતા હોય, કે ભાઈ સિમંદર ભગવાન ને ડાયરેક્ટલી તો પ્રત્યક્ષ મૂર્તિ માં તો કર્યા, પણ હવે પ્રત્યક્ષ બી કરીએ. પણ પ્રત્યક્ષ જો કરવા હોય ને સિમંદર ભગવાન ને દર્શન, તો આપણી બારી તો આપણા ભગવાન આમ છે, બારી આ સાઈડ એટલે દર્શન ઓલી સાઈડ થાય. સિમંદર ભગવાન ડાયરેક્શનલી આ બાજુ છે, અત્યારે નોર્થ અને ઈસ્ટ ની વચમાં છે એટલે આ બાજુ છે. એટલે કરવા બી હોય તો આ સાઈડ કરવા જોઈએ. અને જો ઈસ્ટ માં આમ કરતા હોય કે ભાઈ દેવ સૂર્યદેવ છે, સૂર્યદેવ ની પાછું જે સૂર્ય ગ્રહ છે એના ઉપર એક જીન મંદિર છે, અકૃત્રિમ જીન ચેતાલય આપણે કરીને આજે પૂજા, એમાં જ્યોતિષ દેવોમાં દરેક પ્લેનેટ ઉપર એક મંદિર છે આપણું, દિગંબર જીન મંદિર. તો ઘણા એમ આર્ગ્યુમેન્ટ કરે કે એમને કરીએ છે. હવે જે ભગવાન આપણી સામે છે એને કરીએ ને, એવા તો દેખાતા નથી, સમજાય છે? એટલે આવી બધી માન્યતા આપણી બહુ ખોટી માન્યતાઓ છે. તો આપણે વાત શું ચાલી દીધી કે કુદેવ, અદેવ અને સુદેવ, અથવા તો કુધર્મ, અધર્મ અને સુધર્મ, બરાબર? તો આવી જે એક્ટિવિટીઝ કે જેને ધર્મ સાથે કોઈ કોરિલેશન જ નથી એને અધર્મ કહેવાય, અને જેને ધર્મ સાથે સંબંધ છે પણ ખોટી વસ્તુ માને છે, ખોટા ગુરુઓને ફોલો કરે છે તેને કુધર્મ કે કુદેવ કહેવાય છે, અથવા કુગુરુ કહેવાય છે. સમજાય છે? આપણે ત્રણ વસ્તુ જોઈ. ઓકે, હવે એનો ભાવાર્થ વાંચી લઈએ, પછી એનું ઇલાબોરેશન નેક્સ્ટ ટાઈમ કરશું. પેજ 45 પર 13મી ગાથાની ઉપર એનો ભાવાર્થ છે. પેજ નંબર અલગ હશે તમારો, આગળ પાછળ 13th ગાથાની ઉપરનો પેરેગ્રાફ. જો જે ધર્મમાં મિથ્યાત્વ તથા રાગાદી રૂપ ભાવ હિંસા અને ત્રસ્ત સ્થાવર જીવોના ઘાતરૂપ દ્રવ્ય હિંસા ને ધર્મ માનવામાં આવે છે તેને કુધર્મ કહેવામાં આવે છે, બરાબર? ખાલી અંદર બહાર ઇન્સેક્ટનું, જેવી રીતે આપણે પહેલાના જમાનામાં આરતી ને એવું બધું થતું હતું, તો દીવાથી આરતી કરતા હતા. હવે ત્યારે લાઇટ નહોતી એટલે દીવાથી આરતી કરે અને મંદિરમાં જરાક ભગવાન દેખાય એટલે પ્રકાશ તો હોય ને તો એ દીવા ચાલુ કરીને આપણે મૂકી રાખીએ, ત્યારે એ સિસ્ટમ હતી. હજી બી તમે જુઓ ને તો આપણા મંદિરમાં બધા ગભારા બહુ નાના હોય, આટલો દરવાજો હોય અને બધી બાજુથી બંધ હોય તો અંદર બહુ અંધારું હોય, એટલે દીવાથી આરતી કરે ને દીવા ચાલુ મૂકી દે પોતે નીકળી જાય. હવે એ દીવાઓને જોઈને એની જ્યોતથી બધા ઇન્સેક્ટ અટ્રેક્ટ થઈને આવે અને ત્યાં આવીને મરી જાય, સમજાય છે? તો એ બધા મરણનો દોષ આપણને લાગે છે. એટલે આવી બધી એક્ટિવિટીઝથી બહુ ધ્યાન રાખવું જોઈએ કે આપણા મંદિરોને બધા એવા હોવા જોઈએ કે જ્યાં કોઈ બી જીવોની હિંસા મિનિમલ થાય. પ્લીઝ,
આપણે જીવ વધવાની છે હા, તો પણ એમાં એક મરણ થાય, બીકોઝ અગ્નિઓ તો હેલ્થ છે, તો યુ જસ્ટ હેવ ટુ પ્રેયર.
કરેક્ટ. સી, મેઇનલી જે બધા ઇન્સેક્ટ્સ હોય ને એને અગ્નિની જ્યોતિ આંખથી બહુ અટ્રેક્શન થાય અને દે ગેટ અટ્રેક્ટેડ ટુ ઇટ અને ત્યાં આવીને બળી જાય. હવે ઓલાવી દઈએ તો પણ એનો ધુમાડો થોડીક વાર તો નીકળ્યા કરે અને એ સ્મોકથી બી જીવાત મરી જાય. કરેક્ટ. ઓકે, સી, બે ટાઈપના જીવ આપણે ડિસ્કસ કર્યા, સ્થાવર અને ત્રસ, બરાબર? હવે આપણે જોઈએ ને તો આપણા લાઈફના કોમન એક્ટિવિટીઝ માટે પાણી પીવું, શ્વાસ લેવો, એ બધા તો આપણે મિનિમલ એક્ટિવિટી આપણે કરવી પડે છે, કરવી રાઈટ છે એવું જરૂરી નથી, પણ એ કરવી પડે છે ને એના કારણે એ સ્થાવર જીવોની હિંસા તો થાય જ છે, બરાબર? પણ ત્રસ જીવોની હિંસામાં વિશેષ દોષ છે, કેમ કે એને આપણે કોશિશ કરીએ તો બચાવી શકીએ છીએ, એટલે એ જે ઇન્સેક્ટ મરે છે એનો દોષ બહુ વધારે છે. એવી જ રીતે જેવી રીતના કે આપણે ખાવા પીવામાં વેજીટેબલ્સ ને બધું તો ખાવું પડે છે, કેમ કે જો એમાં એકેન્દ્રીય જીવોની હિંસા થાય છે, ખાવા લાયક છે હું નથી કહેતો, ખાવું પડે છે, આપણી કમજોરી છે, પણ એને જોડીને જો આપણે ઇન્સેક્ટ ખાવા લાગીએ કે એનિમલ્સ ખાવા લાગીએ, મીટ ખાઈએ, જેવી બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ને પાંચ ઇન્દ્રિયના જીવો છે જેમાં બોડીમાં 7 ધાતુથી બનેલું હોય, બ્લડ માસ આદિ હોય, એને ખાવું એ માસ ભક્ષણનો દોષ કહેવાય છે, સમજાય? તો એ જીવોની હિંસામાં દોષ વધારે, બહુ વધારે, અનંત ગણો છે. એટલે આપણી મંદિરની ક્રિયાઓ બી એવી હોવી જોઈએ કે જેમાં મિનિમલ હિંસા હોય,
એબ્સોલ્યુટલી
ન કરવું જોઈએ. હવે જેવી રીતના ગુરુદેવ ના ટાઈમ માં ગુરુદેવ ના હજી બી સ્વાધ્યાય હોલ માં આપણે સોનગઢ માં પંખા જ નથી, છે ને? કેમ કે એ ટાઈમમાં પંખા જ નહોતા, ન ગુરુદેવની રૂમમાં હતા, ન સ્વાધ્યાય હોલમાં હતા, ક્યાંય હતા. આજે નેચરલ હવા છે ને એટલી જ સફિશિયન્ટ છે. આપણે બી જોઈએ તો આપણે અત્યારે આટલા ટાઈમથી બેઠા છે, વી ગેટ યુઝ ટુ ઇટ, નેચરલ એરથી. પણ શું થાય છે કે હવે બીકોઝ ઓફ અવર અનઇઝીનેસ વી ગેટ ઇન ટુ એસી, વી ગેટ ઇન ટુ ફેન, અને વી ગેટ યુઝ ટુ ધોઝ સર્કમસ્ટાન્સીસ. પછી ત્યાંથી એક સેકન્ડ બહાર આવે, અરે ગરમી ગરમી, એટલે પાછા પંખામાં, સમજાય છે? પણ એવું નથી, વી ગેટ યુઝ ટુ, અવર બોડી ઇઝ વેરી ફ્લેક્સિબલ, ગેટ્સ યુઝ ટુ ધ નેચરલ સર્કમસ્ટાન્સીસ. આજે આપણા મુનિરાજ જે હોય એ તો જંગલમાં ઉનાળો હોય, શિયાળો હોય, ગમે તેમ હોય, નેચરલ હવામાં જ જીવતા હોય. એમને કોઈ પંખા નથી, કશું જ નથી, સમજાય? આજે સ્પેશિયલી આપણા દિગંબરમાં બી એટલી શિથિલતા આવી ગઈ છે કે હવે શ્વેતાંબરોના કે પ્રતિક્રમણ કે કાંઈ હોય તો પંખા વગર થાય છે કે નહીં, બરાબર? એટલે આ બધું ન જોવું જોઈએ. હવે આપણે શું ધીરે ધીરે આપણે બધા શિથિલ થતા જઈએ છીએ, વિચ ઇઝ વેરી રોંગ, બરાબર? વાત શું ચાલે છે આપણી, કે આપણી જે ધાર્મિક એક્ટિવિટીઝ બી હોય એ બધી હિંસાથી રહી જોઈએ. તો હિંસા કેવી, કે બે પ્રકારની હિંસા. એક તો જે બહારની ફિઝિકલ હિંસા થાય છે, જે બધા ઇન્સેક્ટ ને બધા મરે છે ઈ, બરાબર? અને બીજું આપણા અંદરના ભાવોમાં જે રાગ દ્વેષ થાય છે, એ રાગ દ્વેષના ભાવો એ મારા આત્માની હિંસા છે, સમજાય છે? જ્યારે એ ભાવ થઈ જાય છે તો ત્યારે મારા આત્માની શાંતિનો ઘાત થાય છે, અને એટલે એ મારી પોતાની હિંસા હોવાને કારણે એને ભાવ હિંસા કહેવાય છે. તો બે ટાઈપની હિંસાની ઓલવેઝ વાત આવશે બધા શાસ્ત્રોમાં ને બધે. એક દ્રવ્ય હિંસા, જે બહાર બીજા જીવોની હિંસા, અને બીજું ભાવ હિંસા. ઓકે, તો જે ધાર્મિક ક્રિયાઓમાં મિથ્યાત્વ અને રાગ દ્વેષ રૂપ ભાવ હિંસા છે, પ્લસ ત્રસ અને સ્થાવર જીવોનો ઘાત રૂપ દ્રવ્ય હિંસા છે, એવી ક્રિયાઓને ધર્મ માનવામાં આવે તો તેને કુધર્મ કહેવામાં આવે છે. જે પ્રાણી આ કુધર્મની શ્રદ્ધા કરે છે તે દુઃખ પામે છે. ખોટા ગુરુ, ખોટા દેવ અને ખોટા ધર્મની શ્રદ્ધા કરવી એ ગૃહિત મિથ્યા દર્શન કહે છે. આ પરોપદેશ વગેરે બાહ્ય કારણના આશ્રયથી ગ્રહણ કરવામાં આવે તે ગૃહિત કહેવામાં આવે છે. હવે ગૃહિત મિથ્યા જ્ઞાનનું વર્ણન કહેવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં આ જે કુધર્મની વાત થોડીક લેશું અને પછી ગૃહિત મિથ્યા જ્ઞાન પર જશું. કોઈને કંઈ ક્વેશ્ચન છે? આપણે ભલે આપી દીધી કોઈને અને પછી પૂજારી કેવી રીતના એને મેનેજ કરે છે, દેટ ઇઝ નોટ ઇન અવર હેન્ડ, રાઈટ? ક્વેશ્ચન ઇઝ કે સપોઝ આપણે કોઈ પુરાના મંદિરમાં જઈએ સાઉથમાં ક્યાંય, જ્યાં આવી રીતના દીપકથી આરતી થતી હોય, રિયલ લાઈવ દીવાથી, અને આપણે આરતી કરીએ, પછી આપણે થાળી પાછી આપી દઈએ. હવે નાઉ હાઉ હી મેનેજીસ, એક્ચ્યુઅલ મંદિરનો પૂજારી છે, દેટ ઇઝ નોટ ઇન અવર હેન્ડ, રાઈટ? તો બી આપણને દોષ લાગે કે નહીં? યસ, લાગે જ. કેમ કે એ જે દીવો બળે છે એમાં આપણે આરતી કરી, એને કારણે હવે આપણો બી એમાં અનુમોદના છે, મતલબ વી સપોર્ટેડ ધેટ એક્ટિવિટી, સમજાય છે? બિકોઝ વી સપોર્ટેડ ધેટ એક્ટિવિટી એટલે એમાં જે બી દોષ લાગશે એમાં આપણને બી દોષ લાગશે. સપોઝ એ દીવો એને આખી રાત રાખ્યો અને એમાં 5 ઇન્સેક્ટ મર્યા, તો એ 5-5 ઇન્સેક્ટનો દોષ આપણને લાગે છે એની હિંસા, સમજાય છે? બોલો, એની અધર ક્વેશ્ચન્સ? ચાલો તો જીનવાણી સ્તુતિ કરીએ. જાવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું. બોલો જીનવાણી માતનો જય હો.